એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ જોશીના એક મહત્વના લેખ કવિતા અને અર્વાચીનતામાં જે ઓક્ટાવિયો પાસની કાવ્ય વિભાવનાની વાત છે એને જરા ઊંડાણથી સમજવાની કોશિશ કરીશું. આ કોઈ આમ કહીએ તો સૂકી તાર્કિક કસરત નથી, પણ કવિતા શું છે એ સમય સાથે આપણા આધુનિક જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે એના પરના જીવંત વિચારો છે, અને આ વિચારો પાસ જેવા મોટા સર્જકે પોતાની સર્જનયાત્રામાંથી તારવ્યા છે, જેમ આપણે એલિયટ કે પાઉન્ડમાં જોઈએ છે. તો આપણો મુખ્ય હેતુ એ છે કે પાસના વિચારો થકી આપણે કવિતા, સમય અને જે આ આધુનિકતા છે એની વચ્ચેના જે ગૂંચવડા ભર્યા સંબંધો છે એને થોડા ઉકેલી શકીએ.
બરાબર. અને જુઓ, પાસની આ વિચારણા એટલા માટે પણ ખાસ છે કે એ કવિતાને ફક્ત શબ્દોની રમત કે લાગણીનો ઉભરો નથી ગણતા. એમના માટે તો કવિતા એકદમ સક્રિય છે, એક શક્તિ છે. એવી શક્તિ જે ઇતિહાસ સામે એક પડકાર જેવી છે, જાણે એક પ્રતિ ઇતિહાસ રચતી હોય. એટલે આપણી આજની વાતચીતનો મુખ્ય મુદ્દો એ રહેશે કે પાસના મતે કવિતા સમયના વહેણને કેવી રીતે અસર કરે છે, એનું રૂપ કેવી રીતે બદલે છે, અને ખાસ તો આપણા આધુનિક યુગના જે વિરોધાભાસો છે, જે મૂંઝવણો છે, એની સાથે કવિતાનો સંવાદ કેવો રહે છે.
તમે પ્રતિ ઇતિહાસ કહ્યું, એ શબ્દ ખરેખર બહુ રસપ્રદ છે. પાસ એમ કહે છે કે કવિતા ભાષા, લય, માન્યતાઓ આ બધામાંથી બને છે, એ તો સમજાય એવી વાત છે. પણ આ પ્રતિ ઇતિહાસ રચવાની વાત છે, એનો ખરો મતલબ શું? સામાન્ય રીતે તો આપણે ઇતિહાસને ઘટનાઓના ક્રમ તરીકે જોઈએ છીએ, ખરું ને? તો કવિતા એની સામે શું મૂકે છે?
હા, સારો સવાલ છે. પાસના કહેવા મુજબ કવિતા છે ને એ સમયને અટકાવી નથી દેતી, સ્થગિત નથી કરતી, પણ એ સમયને ઉથલાવી નાખે છે, એમાં પરિવર્તન લાવે છે. જુઓ, માણસનો જે મૂળભૂત સંઘર્ષ છે એ કોની સામે છે? સમય સામે જ ને. કાળ આપણને સતત કોરી ખાય છે, વીતી રહ્યો છે. હવે કવિ શું કરે છે? એ શબ્દના સહારે આ સમય પર વિજય મેળવવાની કોશિશ કરે છે. પણ આ કોઈ અમર થવાની લાલચ નથી, એ સમજવું જરૂરી છે. કવિની મહત્વાકાંક્ષા સમયને વશમાં કરવાની, એના બંધારણને, એના રૂપને પોતાની મરજી મુજબ બદલવાની છે. કાળજયી બનવાની ઈચ્છા છે, પણ જુદા અર્થમાં.
ઓકે, એટલે કે સમયના જે નક્કી નિયમો છે એને તોડવાની વાત, એવું કંઈક?
હા, એમ કહી શકાય. આ સમય સામેનો એક વિદ્રોહ જ છે. પણ સમાજ, જે ઘણીવાર પોતાની પરંપરાઓ અને રૂઢિઓમાં જકડાયેલો હોય, તે આ વિદ્રોહને ખાલી રોમેન્ટિક ઉન્માદ કે તરંગ માનીને અવગણી દે છે. પણ પાસનું કહેવું છે કે કદાચ આ જ સંઘર્ષ, આ જ વિસંવાદ કવિતાના મૂળમાં છે. કવિતા સમયની આપણી જે પેલી સીધી લીટીવાળી સમજ છે ને એને પડકારે છે.
પણ એ કેવી રીતે કરે છે? શું કવિતા કોઈ જાદુ જેવું કરે છે?
જાદુ નહીં, પણ ભાષા અને કલ્પનાની જે તાકાત છે એનો ઉપયોગ કરે છે. કવિતા ઘટનાઓ વચ્ચે, અનુભવો વચ્ચે એવા સંબંધો શોધી કાઢે છે જે સામાન્ય રીતે આપણને દેખાતા નથી, છુપાયેલી કડીઓ જોડે છે. પેલું એરિસ્ટોટલે કહ્યું હતું ને, મેટાફર ઇઝ ધ આર્ગ્યુમેન્ટ ઓફ ધ પોએટ, એટલે કે રૂપક જ કવિની મુખ્ય દલીલ છે. કવિ આવા રૂપકો, આવા સાદૃશ્યોની એક આખી પરંપરા રચે છે. એ જાણે વિશ્વને એક સંવાદ યોજના, સિસ્ટમ ઓફ કોરસ્પોન્ડન્સીસ તરીકે જુએ છે, બધું જ એકબીજા સાથે જોડાયેલું હોય એમ. ફ્રેન્ચ કવિ બોદલેરે આ વિચારને બહુ સરસ રીતે વિસ્તાર્યો હતો. પાસ તો ત્યાં સુધી કહે છે કે જાણે વિશ્વ એક અડધું સત્ય છે અને બીજું અડધું ભાષા છે, અને કવિ આ બેને જોડે છે.
આ તો કવિતાની શક્તિની વાત થઈ. હવે આપણે જે યુગમાં જીવીએ છીએ, આધુનિક યુગ, જેને પાસ અર્વાચીનતા કહે છે, એના વિશે પાસ શું વિચારે છે? અને એમાં તમે કહ્યું એમ, સાદૃશ્ય એટલે કે જોડાણ, રૂપક અને વ્યંગ, આયરની વચ્ચે શું સંબંધ છે, આ જરા વધુ સ્પષ્ટ કરશો?
હા, જરૂર. પાસનું એક બહુ મહત્વનું નિરીક્ષણ એ છે કે અર્વાચીનતા એટલે કે મોડર્નિટી ક્યારેય શુદ્ધ રીતે નવી નથી હોતી. એમાં હંમેશા કંઈક બીજું, કંઈક ઇતરનેસ રહેલું હોય છે. એટલે કે આધુનિક હોવાનો મતલબ ફક્ત નવું હોવું એટલો જ નથી, પણ એમાં ભૂતકાળના, બીજા સમયના, કદાચ બીજી સંસ્કૃતિઓના અંશો પણ ભળેલા હોય છે. પરંતુ એક વિચિત્ર વિરોધાભાસ એ છે કે વર્તમાન સમય ભૂતકાળને જાણે સહન નથી કરી શકતો. આધુનિકતા ગઈકાલથી છૂટવા માંગે છે, એનું સંતાન બનીને લેવા નથી માંગતી.
અચ્છા, એટલે આધુનિકતા જાણે પોતાના મૂળને જ નકારવા મથે છે.
હા, અને આ જ તણાવ અર્વાચીન કવિતામાં સ્પષ્ટ દેખાય છે. એક બાજુ સાદૃશ્ય છે, જે વસ્તુઓ વચ્ચે સંબંધ બાંધે છે, પરંપરા સાથે જોડાણ શોધે છે, અને બીજી બાજુ વ્યંગ છે, જે આ જોડાણોને, આ સાદૃશ્યની આખી યોજનાને તોડી નાખે છે, એની મજાક ઉડાવે છે, એને ઉલટાવી દે છે. પાસ કહે છે કે 20મી સદીમાં તો આ વ્યંગ વધુ તીખો બનીને ક્યારેક કાળા હાસ્યમાં પણ ફેરવાઈ જાય છે. જાણે કવિ કહેવા માંગતો હોય કે આ બધા જોડાણો, આ બધા અર્થો, એ બધું ભ્રમ છે.
ઓહો, આ તો ભારે ગૂંચવાડા જેવું લાગે છે. પાસ એમ કહે છે કે અદ્યતનતા પોતાની જ ટીકા કરે છે અને છેવટે પોતાના જ નકારમાં પરિણામે છે. તમે એને આત્મવિનાશક સર્જન પ્રક્રિયા કહ્યું. આ વાત ખરેખર ધ્યાન ખેંચે એવી છે. એનો અર્થ શું કે આધુનિકતા પોતાની જાતને જ ખતમ કરી નાખે છે?
હા, પાસનું આ નિદાન ખરેખર બહુ મહત્વનું છે. અદ્યતનતા સતત પોતાની જાત પર પ્રશ્નો ઉઠાવે છે, પોતાની ટીકા કરે છે અને આ પ્રક્રિયા દ્વારા જ એ ટકી રહે છે. આ જટિલ સ્થિતિ છે. જુઓ, જે ટીકા દ્વારા એ પોતાની જમીન ખોદી નાખે છે, એ જ ખોદેલી જમીન પર કવિની કલ્પના નવા સ્મારકો રચવાની કોશિશ કરે છે. એટલે કે કંઈક નવું બનાવવા માટે જૂનાને તોડવું પડે, પણ એ તોડવાની ક્રિયા જ નવી રચનાનો આધાર બની જાય છે. આ એક સતત ચાલતું ચક્ર છે.
અને તમે પેલો વ્યાવર્તકતા, ઓલ્ટરેટી શબ્દ વાપર્યો હતો કે નવીનતા આપણને એની વ્યાવર્તકતાને કારણે ગમે છે, જે પોતાના જ ઇનકારમાં રહેલી છે. આનો અર્થ એ કે આપણને કોઈ વસ્તુ નવી એટલે લાગે છે કારણ કે તે આપણા જાણીતા વિશ્વથી સાવ જુદી, અજાણી લાગે છે.
બરાબર, સમજ્યા. આપણને નવીનતામાં જે ખેંચાણ લાગે છે તે ફક્ત એના નવા હોવાને કારણે નથી, પણ એ આપણાથી કેટલી જુદી છે, કેટલી અલગ છે એને કારણે છે. એ અલગતા જ એની સાચી ઓળખ છે. અને અલગતા ઘણીવાર ભૂતકાળના નકારમાંથી જ જન્મતી હોય છે. અને રસપ્રદ વાત એ છે કે અદ્યતન કળા અને સાહિત્ય ઘણીવાર ખૂબ પુરાણા, ખૂબ દૂરના તત્વોને શોધીને પોતાની જાતને ઘડે છે, જ્યારે પહેલાંના સમયમાં આજ એ ગઈકાલનું પુનરાવર્તન ગણાતી હતી. પણ આધુનિક યુગ માને છે કે આજ ગઈકાલનો નાશ કરે છે, એને ભૂસી નાખે છે.
આ સમયની વાતને જ આગળ વધારીએ. પાસ એવું પણ કહે છે કે આપણા યુગમાં સમયની ગતિ જાણે ખૂબ વધી ગઈ છે. ઘટનાઓનો પ્રવાહ તો અટકવાનું નામ જ નથી લેતો, અને ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનું અંતર પણ વિચિત્ર રીતે બદલાઈ ગયું છે. જે હમણાં જ બન્યું હોય તે તરત જ દૂરનું, ભૂતકાળનું લાગવા માંડે છે, અને જે સદીઓ પુરાણું હોય તે અચાનક અત્યંત નજીકનું, અત્યંત અગત્યનું લાગવા માંડે છે. આ અનુભવ થોડો વિચિત્ર નથી લાગતો?
વિચિત્ર લાગે, પણ કદાચ આજ આધુનિક અનુભવનું હાર્દ છે. સમય હવે સીધી રેખામાં નથી ચાલતો, એક પછી એક ઘટના બને એવું નથી રહ્યું. અનેક ઘટનાઓ એક સાથે સમાંતર બની રહી છે. આને કારણે બધું ભેળસેળ થતું લાગે છે. અને એટલું જ નહીં, બધા સમય અને બધા સ્થળ જાણે એક મોટા પ્રવાહમાં ભળીને અહીં અને હમણાંમાં એકાકાર થઈ જતા લાગે છે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, દૂરનું, નજીકનું, બધું જ જાણે અત્યારે જ અહીં જ હાજર હોય એવું લાગે.
બાપ રે, આ તો બહુ જ જટિલ ચિત્ર થયું સમયનું.
હા, અને આ જ સંદર્ભમાં પાસ આધુનિક પરંપરા જેવો શબ્દ પ્રયોગ વાપરે છે, જે સાંભળતા જ વિરોધાભાસી લાગે. પરંપરા તો ભૂતકાળ પર ઢકે, જ્યારે આધુનિકતા પરિવર્તન પર. પણ પાસ કહે છે કે આપણી પરંપરા જ હવે પરિવર્તનની પરંપરા છે. જે સતત બદલાતું રહે એ જ આપણી સ્થિરતા બની ગઈ છે. આપણી ઇતિહાસ વિશેની જે સભાનતા છે એ જ આ આધુનિક પરંપરાને વ્યક્ત પણ કરે છે અને સાથે સાથે એની ટીકા પણ કરે છે.
અને આ બધા ઘોંઘાટ અને ગતિ વચ્ચે કવિ પોતે ક્યાં ઊભો છે? એની શું સ્થિતિ છે? પાસ કવિના સંઘર્ષ અને એની પીડાની વાત પણ કરે છે ને. અત્યાચાર, દેશનિકાલ, પાગલપણું, આત્મહત્યા, આવું બધું કવિઓના જીવન સાથે જોડાયેલું જોવા મળે છે. સમાજ કેમ કવિને સ્વીકારી નથી શકતો? એને વિદૂષક કે ભાટ જેવો ગણીને કેમ હસી કાઢે છે?
હા, એનું કારણ એ છે કે કવિ ઘણીવાર વાસ્તવિકતાનું એવું રૂપ બતાવે છે, એવો કાચો નિર્મમ ચહેરો સામે લાવે છે જે સમાજ જોવા નથી માંગતો, સહી નથી શકતો. કવિ ખાલી બહાર ઊભા રહીને તટસ્થ રીતે જોઈ નથી શકતો. પાસ કહે છે તેમ, જો કવિ જે જુએ છે એનું પુનર્નિર્માણ કરવા માંગતો હોય તો એણે એમાં સામેલ થવું જ પડે, અને આ જોવાની પ્રક્રિયા દ્વારા જ એ જે જોઈ રહ્યો છે તેનું ઉલ્લંઘન કરે છે. એટલે કે એના પરંપરાગત અર્થોને, એની સ્વીકૃત છબીને તોડે છે, અને આ ઉલ્લંઘન જ સર્જન પ્રક્રિયાનો એક ભાગ છે.
ઓહો, એટલે કવિ હોવું એક રીતે જોખમી કામ છે?
ચોક્કસપણે. એટલે જ પાસ એક બહુ જ સરસ સરખામણી આપે છે. એક એ છે કે આપણા યુગમાં કવિનું કામ દોરડા પર ચાલનારા નટ જેવું છે. એક તરફ સતત બદલાતી અસ્થિર વાસ્તવિકતાનું દોરડું છે જેના પર બેલેન્સ રાખીને ચાલવાનું છે. નીચે પડવાનો ડર તો સતત રહે જ, અને છતાં સામે બેઠેલા પ્રેક્ષકો માટે સ્મિત કરતા રહેવાનું, આ કવિની કરુણ સ્થિતિ છે.
આપણે પેલી બોદલેર અને કોરિસ્પોન્ડન્સીસની વાત કરી, પાસ માલારમે નામના બીજા એક ફ્રેન્ચ કવિનો પણ ઉલ્લેખ કરે છે જેણે શૂન્યનો સામનો કર્યો. આ શૂન્ય શું છે? શું કવિતા આપણને અંતે નિરાશા, અર્થહીનતા કે શૂન્ય ભણી લઈ જાય છે?
આ બહુ ઊંડો પ્રશ્ન છે. પાસ સમજાવે છે કે બુદલેરે વિશ્વને ઈશ્વરનો ઉચ્ચાર માન્યું હતું, જાણે દરેક વસ્તુ એક શબ્દ હોય અને આખું દ્રશ્ય એક વાક્ય. પણ પાસ ઉમેરે છે કે આ સાદૃશ્યના, આ જોડાણના કેન્દ્રમાં ક્યાંક એક ખાલીપો, એક રિક્તતા, એક શૂન્ય રહેલું છે. એ એવી જગ્યા છે જ્યાં જગતની વાસ્તવિકતા અને ભાષાના અર્થ બંને જાણે ઓગળી જાય છે, ગાયબ થઈ જાય છે.
એટલે એવી જગ્યા જ્યાં શબ્દો પહોંચી શકતા નથી, એવું કંઈક?
હા, કંઈક અંશે એવું કહી શકાય. માલરમે આ શૂન્યનો સામનો કર્યો, એની સામે જોયું અને એનો સ્વીકાર કર્યો. એણે જોયું કે બધા સાદૃશ્યો, બધા અર્થો અંતે તો નિશબ્દતામાં, મૌનમાં જ વિલીન થઈ જાય છે. જો વિશ્વ એક ગુપ્ત સંકેત લિપિ જેવું હોય તો કવિ એનો અનુવાદક છે. કવિ કાવ્ય રચીને એ ગુપ્ત સંકેતોને ઉકેલે છે, પણ એ ઉકેલને પાછો નવા સંકેતોમાં, નવી ભાષામાં રજૂ કરે છે. એટલે કે એ ક્યારે અંતિમ, ફાઇનલ અર્થ સુધી પહોંચતો નથી. આ રમત ચાલ્યા જ કરે છે. આ રીતે પાસ મુજબ સાહિત્યિક સર્જન એ એક પ્રકારની ક્યારે ન પૂરી થતી અનુવાદ પ્રક્રિયા બની રહે છે.
અને આ બધામાં ભાષાનો રોલ કેટલો? પાસ તો ત્યાં સુધી પ્રશ્નો ઉઠાવે છે કે કદાચ કવિતાનો સાચો લેખક કવિ પોતે કે પછી વાંચનાર ભાવક નથી, પણ ભાષા પોતે જ છે. આ વાત જરા સમજાવશો? શું કવિ ફક્ત ભાષાનું એક માધ્યમ બની રહે છે?
એ કહે છે કે ભાષા એમને નકારી નથી દેતી, પણ પોતાનામાં સમાવી લે છે. કવિ અને ભાવક જાણે ભાષાના અસ્તિત્વની બે મહત્વની પળો છે. જેમ કવિ ભાષાનો ઉપયોગ કરે છે, તેમ ભાષા પણ કવિ દ્વારા પોતાની જાતને પ્રગટ કરે છે. આ એક, આમ કહીએ તો, પરસ્પરનો સંબંધ છે.
અને પેલી સાદૃશ્યની વાત હતી કે તે ભેદ પટકે છે, અ એ બ નથી, માટે જ એમની વચ્ચે સેતુ બાંધી શકાય. આ થોડું વધારે સમજાવશો?
ચોક્કસ. સાદૃશ્ય કે રૂપક ત્યારે જ શક્ય બને જ્યારે બે વસ્તુઓ વચ્ચે કોઈક તફાવત હોય, કોઈ અંતર હોય. જો બંને એક જ હોય તો સરખામણીનો સવાલ જ નથી. રૂપક આ અંતરને મિટાવી નથી દેતું, પણ એ બે અલગ વસ્તુઓ વચ્ચે એક નવો સંબંધ સ્થાપે છે, એક પુલ બાંધે છે. કાવ્યમાં જે સુસંગતતા, જે સંવાદિતા રચાય છે, તે તર્ક કે બુદ્ધિથી નથી રચાતી, પણ લયથી, ધ્વનિથી, ભાવથી રચાય છે. અને જ્યારે આ સંવાદિતા તૂટે છે, જ્યારે આ લય ભંગ થાય છે, ત્યારે વ્યંગનો જન્મ થાય છે. જીવનમાં કદાચ આપણે એને મરણ કહીએ.
તો આ બધી રસપ્રદ ચર્ચા પછી અત્યારના સમયમાં કવિતા ક્યાં ઊભી છે? પેલી રોમેન્ટિક કવિતાના આદર્શો અને પછી આવેલા આવાનગાર્ડ જેવા પ્રયોગશીલ આંદોલનો પછી પાસ આજના સમયની કવિતા વિશે શું કહે છે?
પાસ નોંધે છે કે હવે પેલી શુદ્ધ કવિતા કે તાત્વિક કવિતાની વાતો થોડી પાછળ રહી ગઈ છે. હવે કવિઓ રોજબરોજની ભાષા, તળપદી બોલી, જે એકદમ સામાન્ય છે, હાથવગું છે, જે ન્યૂનતમ છે, પરિચિત છે, એની અંદર કાવ્યતત્વ શોધવાના, એની પોતાની રસ્મીમાંસા રચવાના પ્રયત્નો કરી રહ્યા છે. હવે ગીત અને વ્યંગ, ગદ્ય અને પદ્ય, ચિંતન અને ભાવગીત, આ બધા ભેદ જાણે ભૂસાઈ રહ્યા છે, તત્વો એકબીજામાં ભળી રહ્યા છે.
અને પેલા પ્રયોગશીલ આવાનગાર્ડ આંદોલનોનું શું થયું, જો સતત નવું કરવા મથતા હતા?
પાસનું અવલોકન છે કે આવાનગાર્ડ આંદોલનો નવી કેડીઓ પાડતા પાડતા ઘણીવાર દિવાલ સાથે અથડાઈ જાય છે, અથવા તો ઊંડી ખાઈમાં ગબડી પડે છે. દરેક ઉલ્લંઘન, દરેક નવો પ્રયોગ જાણે એક નવો અંતરાય, એક નવી મર્યાદા ઊભી કરે છે. અને હવે તો વિદ્રોહ કરવો, ટીકા કરવી, પરંપરાનું ઉલ્લંઘન કરવું, એ પોતે જ એક રીતરસમ, એક પ્રથા જેવું બની રહ્યું છે. જે મૂળમાં બળવાખોર હતું તે હવે સ્થાપિત જેવું બની ગયું છે.
ઓ, આ તો થોડું નિરાશાજનક ચિત્ર લાગે છે. જો ધર્મ, શાશ્વતી, ભવિષ્ય આ બધામાંથી શ્રદ્ધા ઓછી થઈ રહી છે, ભવિષ્યના સુંદર સપનાઓમાં પણ હવે ભરોસો નથી રહ્યો, તો પછી બાકી શું રહે છે? કવિતા શેના વિશે વાત કરશે?
બસ આનો જવાબ આપે છે. એ કહે છે કે હવે જરૂર છે ઇહ અને અધુના, એટલે કે અહીં અને હમણાંની રસ્મીમાંસા રચવાની. રાજકારણ પણ હવે ભવિષ્યના મોટા સપના નથી દેખાડતું, પણ વર્તમાનને કોઈક રીતે સહન કરવા લાયક બનાવવાનો પ્રયત્ન કરે છે. ધર્મ અને શાશ્વતીના ખ્યાલો કદાચ ખાલી શબ્દો જેવા લાગે છે, ભવિષ્ય પણ એટલું જ અવાસ્તવિક લાગે છે. તો કવિતા ક્યાં વસે? પાસ કહે છે, કવિતા ભૂતકાળના ખંડેરો અને ભવિષ્યના અજાણ્યા પ્રદેશ, એ બેની વચ્ચેની જે ક્ષણ છે, વર્તમાનની જે ધબકતી ક્ષણ છે, એમાં વસે છે. જેમ હૃદયનો ધબકાર ક્ષણવાળ માટે સંભળાઈને બંધ થાય, તેમ કવિતા એક ક્ષણિક વર્તમાનમાં જ જીવે છે.
એટલે પેલી સંરચનાવાદ જેવી પદ્ધતિઓ જે કૃતિને એના ઇતિહાસથી અલગ કરીને જુએ છે, તે કવિતાને પૂરો ન્યાય નથી કરી શકતી એમ.
પાસ એમ માને છે, કારણ કે કવિતા ફક્ત શબ્દોની ગોઠવણી નથી, એ ચોક્કસ સમય અને સ્થળમાં જન્મેલી, એની પોતાની વિશિષ્ટતા ધરાવતી કૃતિ છે. એને એના સંદર્ભથી અલગ ન કરી શકાય. અંતે પારસ કહે છે, કવિતા જોવું અને ઈચ્છવું આ બે વચ્ચેના સતત ચાલતા દ્વંદ્વમાંથી, એ વિરોધમાંથી જ જન્મે છે. આપણે જે જોઈએ છીએ તે વાસ્તવિકતા છે, અને આપણે જે ઈચ્છીએ છીએ તે આપણી કલ્પના. કવિતા આ બે વચ્ચે પુલ બાંધવાનો એક પ્રયાસ છે.
ખૂબ સરસ. તો સુરેશ જોશીના વિશ્લેષણ દ્વારા ઓક્ટાવિયો પાસના વિચારોની આ સફરમાં આપણે જોયું કે પાસ માટે કવિતા ફક્ત સૌંદર્યની વાત નથી, પણ સમય અને ઇતિહાસ સામે એક સર્જનાત્મક, ક્યારેક બળવાખોર વિદ્રોહો છે. આપણે એ પણ સમજ્યા કે આધુનિકતા એક જટિલ અને વિરોધાભાસોથી ભરેલી સ્થિતિ છે, જે સતત સાદૃશ્ય અને વ્યંગ વચ્ચે, રચના અને વિધ્વંસ વચ્ચે ઝોલાખાય છે અને પોતાની જ ટીકા કરીને આગળ વધતી રહે છે. અને આ બધાની વચ્ચે કવિ ભાષાની શક્યતાઓ અને મર્યાદાઓ, અસ્તિત્વના શૂન્ય અને વર્તમાનની ક્ષણભંગુરતા સાથે સતત ઝઝૂમતો રહે છે, પેલા દોરડા પર ચાલતા નટની જેમ.
બિલકુલ. અને પાસ આપણને એ વિચારવા પ્રેરે છે કે કવિતા જગત સાથેના આપણા સંબંધને નવેસરથી જોવાની, એની એક નવી ભૂમિકા શોધવાની પ્રેરણા આપે છે. કવિતા આપણને શૂન્ય કે નિરાશા તરફ નથી દોરી જતી, પણ કદાચ વાસ્તવિકતા સાથેના આપણા જોડાણને વધુ ઊંડું, વધુ અર્થપૂર્ણ બનાવવામાં મદદ કરી શકે છે. જો પાસ કહે છે તેમ, કવિતા ઇતિહાસના સીધી લીટી જેવા સમયને બદલે એક લયબદ્ધ, ક્યારેક વિદ્રોહી, ચક્રિય સમયને મહત્વ આપે છે, અને જો એ અહીં અને હમણાંમાં ધપટે છે, તો કદાચ એક પ્રશ્ન આપણે સૌએ આપણી જાતને પૂછવા જેવો છે. કવિતાના આ વિદ્રોહી સમય સાથે, આ ક્ષણિક પણ તીવ્ર વર્તમાન સાથે જોડાવાથી આપણી પોતાની આસપાસની દુનિયાને અનુભવવાની અને સમજવાની રીતમાં કેવો ફરક પડી શકે? શું આપણે પણ સમયને અલગ રીતે જીવી શકીએ?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.